એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા બળ વિશે વાત કરવાના છીએ જે આમ તો આપણી આસપાસ બધે જ છે.
બિલકુલ, જેના વગર આપણું અસ્તિત્વ જ શક્ય નથી.
હા, આપણે ચાલી શકીએ છીએ, વરસાદ નીચે પડે છે, આ બધું જ ગુરુત્વાકર્ષણને કારણે. આપણે એને દર સેકન્ડે અનુભવીએ છીએ.
પણ શું આપણે ખરેખર એને સમજીએ છીએ?
એ જ મારો સવાલ છે. શું આપણે જાણીએ છીએ કે તે ખરેખર શું છે?
અને આ જ પ્રશ્ન આપણી આજની ઊંડાણપૂર્વકની ચર્ચાના કેન્દ્રમાં છે. આપણે આ વિષયને સમજીશું સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રી ટિમોથી ક્લિફ્ટનના પુસ્તક ગ્રેવિટીના આધારે.
ઓકે.
આ પુસ્તક આપણને ગુરુત્વાકર્ષણની એક અદ્ભુત સફર પર લઈ જાય છે, જે હજારો વર્ષો જૂની માન્યતાઓથી શરૂ થઈને આજના મોટા રહસ્યો પર આવીને અટકે છે.
પણ મારે એક સવાલ પૂછવો છે. ગુરુત્વાકર્ષણ વિશે વાત કરવી, શું એ જરૂરી છે? મતલબ, એ તો જીવનની એક સામાન્ય હકીકત છે.
સારો મુદ્દો છે. એ સામાન્ય લાગે છે કારણ કે એ હંમેશા આપણી સાથે છે, પણ એની પાછળનું વિજ્ઞાન એ અસામાન્ય છે.
કેવી રીતે?
જુઓ, એની સાચી સમજ આપણને ખાલી એટલું જ નથી બતાવતી કે સફરજન કેમ નીચે પડે છે.
તો બીજું શું બતાવે છે?
એ સમજાવે છે કે આપણા ફોનનું જીપીએસ આટલું સચોટ કેવી રીતે કામ કરે છે. એ આપણને ડાર્ક મેટર અને ડાર્ક એનર્જી જેવા બ્રહ્માંડના મોટા રહસ્યો સુધી લઈ જાય છે.
ઓહો.
સાચું કહું તો ગુરુત્વાકર્ષણને સમજવું એટલે બ્રહ્માંડના બંધારણને સમજવા બરાબર છે.
વાહ, આ તો રસપ્રદ છે. તો ચાલો એ વ્યક્તિ વિશે વાત કરીએ જેણે આટલા જટિલ વિષયને આટલી સરસ રીતે સમજાવ્યો છે. ટિમોથી ક્લિફ્ટન.
હા,
તેઓ લંડનની ક્વીન મેરી યુનિવર્સિટીમાં સૈદ્ધાંતિક બ્રહ્માંડ વિજ્ઞાનના પ્રોફેસર છે, ખરું ને?
બરાબર. અને આમાં ખાસ વાત એ છે કે તેઓ માત્ર વિજ્ઞાનના ઇતિહાસકાર નથી.
મતલબ
કે તેઓ પોતે આ ક્ષેત્રમાં સક્રિય સંશોધક છે. એ આજે પણ આ વિષય પર કામ કરી રહ્યા છે.
એટલે કે તેઓ માત્ર જૂની વાર્તાઓ નથી કહી રહ્યા?
ના, તેઓ પોતે આ વાર્તાનો એક જીવંત ભાગ છે, એટલે એમના લખાણમાં એક ઊંડાણ અને પ્રમાણિકતા છે.
સરસ. તો આ પુસ્તકનો મુખ્ય વિચાર શું છે? તે ગુરુત્વાકર્ષણને કઈ રીતે જુએ છે?
પુસ્તકનો કેન્દ્રીય વિચાર જ ક્રાંતિકારી છે. એ કહે છે કે ગુરુત્વાકર્ષણ એ કોઈ અદ્રશ્ય દોરીથી ખેંચાતું બળ નથી, જેવું ન્યૂટને વિચાર્યું હતું.
બળ નથી? તો પછી શું છે?
તે છે અવકાશ સમયની વક્રતા.
અવકાશ સમયની વક્રતા? આ સાંભળવામાં થોડું અટપટું લાગે છે.
હું સમજાવું. એની એક પ્રખ્યાત સામ્યતા છે રબરની ચાદરની.
ઓકે.
કલ્પના કરો કે એક મોટી રબરની ચાદર ખેંચીને બાંધેલી છે. હવે એની વચ્ચે તમે એક ભારે બોલિંગ બોલ મૂકો તો શું થાય?
ચાદર વળી જશે, વચ્ચે ખાડો પડી જશે.
બરાબર. સૂર્ય જેવો ભારે પદાર્થ અવકાશ સમય સાથે આવું જ કરે છે. એ અવકાશ સમયને વાળે છે.
અને પછી?
હવે જો તમે એ વળેલી ચાદર પર એક નાની લખોટી ગબડાવો તો એ સીધી જવાને બદલે પેલા ખાડાની આસપાસ ગોળ ફરવા લાગશે, ખરું ને?
હા, એ તો સાચી વાત છે.
બસ, આ જ ગુરુત્વાકર્ષણ છે. પૃથ્વી સૂર્ય દ્વારા ખેંચાઈ નથી રહી, એ તો સૂર્યએ વાળેલા અવકાશ સમયમાં પોતાનો સીધો રસ્તો પકડી રહી છે.
એક મિનિટ, પણ આ રબરની ચાદર તો ખાલી એક ઉદાહરણ છે. વાસ્તવમાં શું વળી રહ્યું છે? અવકાશ કોઈ ચાદર તો નથી?
બહુ જ સરસ પ્રશ્ન. તમે સાચા છો. એ માત્ર એક સામ્યતા છે. વાસ્તવમાં જે વળી રહ્યું છે તે છે અવકાશના ત્રણેય પરિમાણ અને સમયનું ચોથું પરિમાણ.
એટલે કે સમય પણ વળે છે?
હા, આ આખું ચાર પરિમાણીય માળખું વળે છે. એની કલ્પના કરવી અઘરી છે, પણ ગણિત એને બરાબર સમજાવી શકે છે.
સારું, તો આ અદ્ભુત વિચાર સુધી આપણે પહોંચ્યા કેવી રીતે? આની શરૂઆત ક્યાંથી થઈ?
શરૂઆત થઈ હતી ગ્રીક ફિલોસોફર એરિસ્ટોટલથી. એમનો વિચાર બહુ જ સરળ હતો.
શું વિચાર હતો એમનો?
કે દરેક વસ્તુનું એક કુદરતી સ્થાન હોય છે. પથ્થર જેવી ભારે વસ્તુઓ નીચે જવા માંગે છે, એટલે એ નીચે પડે છે.
અને ધુમાડા જેવી હલકી વસ્તુઓ ઉપર.
બરાબર. એમના માટે પૃથ્વીના નિયમો અને આકાશના નિયમો સાવ અલગ હતા.
એટલે કે જે નિયમ પથ્થર પર લાગુ પડે એ ચંદ્ર પર નહીં.
બિલકુલ. અને આ માન્યતા લગભગ 2000 વર્ષ સુધી ચાલી. પછી આવ્યા આઇઝેક ન્યૂટન.
અને એમણે બધું બદલી નાખ્યું.
હા, એમણે એક સફરજનને પડતા જોયું અને વિચાર્યું કે જે બળ સફરજનને નીચે ખેંચે છે, શું એ જ બળ ચંદ્રને પણ પૃથ્વીની આસપાસ ફેરવતું હશે?
અને જવાબ મળ્યો હા.
એક જ સાર્વત્રિક નિયમ
પૃથ્વી પર અને આકાશમાં. આ એક ક્રાંતિ હતી, પણ ન્યૂટન પોતે એક વાતથી મૂંઝવણમાં હતા.
કઈ વાત?
પેલી દૂરથી ક્રિયાવાળી. સૂર્ય અને પૃથ્વી વચ્ચે કરોડો કિલોમીટરનું અંતર છે, છતાં સૂર્ય પૃથ્વીને તરત જ કેવી રીતે ખેંચી શકે છે?
હા, આ બળ ખાલી અવકાશમાં કેવી રીતે જાય છે?
આ સવાલનો જવાબ એમની પાસે નહોતો, અને આ જ એક સવાલે આલ્બર્ટ આઇન્સ્ટાઇન માટે દરવાજો ખોલ્યો.
અને અહીંથી વાર્તા એક નવો જ વળાંક લે છે. આઇન્સ્ટાઇનનો પ્રવેશ થાય છે.
હા, આઇન્સ્ટાઇનને એક વિચાર આવ્યો જેને તેઓ તેમનો સૌથી સુખી વિચાર કહેતા હતા.
એ શું હતું?
કલ્પના કરો કે તમે એક બંધ લિફ્ટમાં છો જે અવકાશમાં ઉપર તરફ ખૂબ ઝડપથી ગતિ કરી રહી છે. તમને કેવો અનુભવ થશે?
મારા પગ પર દબાણ અનુભવાશે, જાણે મારું વજન હોય.
બરાબર, એવું જ જેવું પૃથ્વી પર ઊભા રહેવાથી થાય છે, ખરું ને?
હા.
તમે કોઈ પણ પ્રયોગથી એ કહી જ નહીં શકો કે તમે પૃથ્વીના ગુરુત્વાકર્ષણમાં છો કે ગતિ કરતી લિફ્ટમાં.
એટલે ગુરુત્વાકર્ષણ અને પ્રવેગ એ બંને એક સરખા છે.
આ જ એમની પ્રતિભા હતી. તેમણે તારણ કાઢ્યું કે જો બંને વચ્ચે કોઈ તફાવત જ નથી તો તે એક જ વસ્તુ હોવી જોઈએ.
ઓકે.
ગુરુત્વાકર્ષણ એ કોઈ બળ નથી, તે વાસ્તવમાં પ્રવેગ જ છે. અને આવો અનુભવ ત્યારે જ થઈ શકે જો આપણે વળેલા અવકાશ સમયમાં ગતિ કરી રહ્યા હોઈએ.
અને એમણે ગુરુત્વાકર્ષણને ભૂમિતિ બનાવી દીધું.
બરાબર. એમનો પ્રખ્યાત વિચાર પદાર્થ અવકાશ સમયને કહે છે કે કેવી રીતે વળવું, અને વળેલું અવકાશ સમય પદાર્થને કહે છે કે કેવી રીતે ગતિ કરવી.
આ તો મગજને હલાવી દે તેવો વિચાર છે. પણ વિજ્ઞાનમાં પુરાવા જોઈએ. આટલા મોટા દાવાને સાબિત કેવી રીતે કરવામાં આવ્યો?
અને તેના પુરાવા પણ એટલા જ નાટકીય હતા. પહેલો પુરાવો મળ્યો બુધગ્રહની કક્ષામાંથી.
એમાં શું હતું?
અને આઇન્સ્ટાઇનના સમીકરણોએ
એ ગરબડની 100% સચોટ આગાહી કરી.
વાહ. બીજો અને સૌથી પ્રખ્યાત પુરાવો મળ્યો 1919ના સૂર્યગ્રહણ વખતે. આઇન્સ્ટાઇને કહ્યું હતું કે સૂર્ય પાસેથી પસાર થતો પ્રકાશ પણ વળશે.
અને એવું જ થયું.
બિલકુલ. ગ્રહણ વખતે વૈજ્ઞાનિકોએ જોયું કે સૂર્યની પાછળના તારાઓનું સ્થાન બદલાયેલું દેખાયું. આ ઘટનાએ આઇન્સ્ટાઇનને રાતોરાત હીરો બનાવી દીધા.
અને ત્રીજો પુરાવો તો હમણાં જ મળ્યો, ખરું ને? ગુરુત્વાકર્ષણના તરંગો.
હા, બિલકુલ. આઇન્સ્ટાઇને 100 વર્ષ પહેલા આગાહી કરી હતી કે જ્યારે બે બ્લેક હોલ જેવી ભારે વસ્તુઓ ટકરાય ત્યારે તે અવકાશ સમયમાં લહેરો પેદા કરે છે.
પાણીમાં પથ્થર નાખીએ એવી.
બરાબર, એવી જ. અને આ લહેરોને 2015માં લાઇગો નામના પ્રયોગ દ્વારા શોધી કાઢવામાં આવી. આ શોધે આઇન્સ્ટાઇનના સિદ્ધાંત પર છેલ્લી મોહર મારી દીધી.
તો એવું લાગે છે કે વાર્તા અહીં પૂરી થઈ જવી જોઈએ. શું આઇન્સ્ટાઇને બધું ઉકેલી નાખ્યું?
ના, અને અહીંથી જ વાત વધુ રસપ્રદ બને છે.
એમ?
આઇન્સ્ટાઇનના સિદ્ધાંતે જ એવા દરવાજા ખોલ્યા જે આજના સૌથી મોટા રહસ્ય તરફ દોરી જાય છે.
દાખલા તરીકે?
પહેલું છે ડાર્ક મેટર. ખગોળશાસ્ત્રીઓએ જોયું કે આકાશગંગાઓ એટલી ઝડપથી ફરી રહી છે કે એમને તો વિખેરાઈ જ જવું જોઈએ, પણ એવું થતું નથી.
એક મિનિટ, તમે એમ કહો છો કે આકાશગંગાને પકડી રાખનારું મોટાભાગનું દ્રવ્ય આપણને દેખાતું જ નથી?
બરાબર એવું જ. વૈજ્ઞાનિકો માને છે કે ત્યાં કોઈ અદ્વશ્ય ડાર્ક મેટર છે જે વધારાનું ગુરુત્વાકર્ષણ પૂરું પાડી રહ્યું છે. આપણે એને જોઈ નથી શકતા.
આ તો અકલ્પનીય છે. બીજું શું રહસ્ય છે?
બીજું રહસ્ય છે ડાર્ક એનર્જી. આપણે માનતા હતા કે બ્રહ્માંડનું વિસ્તરણ ધીમું પડી રહ્યું છે, પણ 1990ના દાયકામાં ખબર પડી
કે શું,
કે તે ધીમું થવાને બદલે ઝડપી બની રહ્યું છે.
શું વાત કરો છો?
હા, કોઈ રહસ્યમય ડાર્ક એનર્જી તેને ધક્કો મારી રહી છે, અને આ બંને મળીને બ્રહ્માંડનો 95% હિસ્સો બનાવે છે.
95%? એટલે કે આપણે જે બધું જોઈએ છે એ માત્ર 5% છે?
બરાબર.
આ વિચાર જ નમ્ર બનાવી દે છે.
સાચી વાત છે.
અને ત્રીજો મોટો પડકાર છે ક્વોન્ટમ ગ્રેવિટી. આઇન્સ્ટાઇનનો સિદ્ધાંત મોટા પદાર્થો માટે કામ કરે છે, અને ક્વોન્ટમ મિકેનિક્સ નાના કણો માટે. પણ આ બંને સિદ્ધાંતો
એકબીજા સાથે સુસંગત નથી.
હા, આ બંનેને જોડતો એક નવો સિદ્ધાંત શોધવો એ ભૌતિકશાસ્ત્રનો સૌથી મોટો પડકાર છે.
આટલી બધી માહિતી પછી આ બધાનો નિચોડ શું છે? આ ચર્ચામાંથી કઈ મુખ્ય વાતો યાદ રાખવા જેવી છે?
મારા મતે પહેલો અને સૌથી મોટો વિચાર એ છે કે વિજ્ઞાનનો દરેક મોટો સિદ્ધાંત પોતાના જ વિનાશના બીજ વાવે છે.
રસપ્રદ.
કેવી રીતે?
ન્યૂટનનો સિદ્ધાંત અદ્ભુત હતો, પણ એણે જ એવો સવાલ ઊભો કર્યો જેનો જવાબ આઇન્સ્ટાઇને આપ્યો. હવે આઇન્સ્ટાઇનનો સિદ્ધાંત આપણને ડાર્ક મેટર જેવા કોયડાઓ તરફ લઈ ગયો છે.
જેનો જવાબ કદાચ કોઈ નવા સિદ્ધાંતમાં મળશે.
બરાબર.
અને બીજો વિચાર જે મને સ્પર્શી ગયો તે એ છે કે વાસ્તવિકતા અતાર્કિક છે, મતલબ આપણી સામાન્ય સમજની બહાર છે.
ચોક્કસ. અવકાશ વળી શકે, સમય ધીમો પડી શકે, આ બધું કોણે વિચાર્યું હોય?
સાચી વાત.
અને તે આપણને ત્રીજા મુદ્દા પર લાવે છે, અજ્ઞાત સામે નમ્રતા. આપણે જેટલું વધુ શીખીએ છીએ એટલું વધુ સમજાય છે કે આપણે કેટલું ઓછું જાણીએ છીએ.
પુસ્તકમાં કેટલાક એવા વિચારો છે જે ખરેખર મગજમાં રહી જાય છે, ચાલો એના પર વાત કરીએ.
ચોક્કસ. પહેલો અને મુખ્ય વિચાર, ગુરુત્વાકર્ષણ એ આપણને નીચે ખેંચતું બળ નથી, પરંતુ વળેલા બ્રહ્માંડમાં સીધા માર્ગ પર ધકેલતી અવકાશ સમયની વક્રતા છે.
આ એક વાક્ય આખી વાતનો સાર કહી દે છે. આપણે નીચે નથી ખેંચાઈ રહ્યા, આપણે આગળ વધી રહ્યા છીએ.
બરાબર. દૃષ્ટિકોણનો પાયાનો ફેરફાર છે.
અને પેલું શોધની પ્રક્રિયા વિશેનો વિચાર પણ સુંદર છે.
હા, જ્યારે પણ આપણે વિચારીએ છીએ કે આપણે ગુરુત્વાકર્ષણને સંપૂર્ણપણે સમજી ગયા છીએ, ત્યારે બ્રહ્માંડ નવા રહસ્ય ઉજાગર કરે છે,
જે આપણી ધારણાઓને નમ્ર બનાવે છે. આ જ વિજ્ઞાનની સુંદરતા છે.
બિલકુલ. તે એક સફર છે, મંઝિલ નથી.
અને ગુરુત્વાકર્ષણના તરંગો વિશેનો વિચાર તો કવિતા જેવો છે.
ખરેખર ગુરુત્વાકર્ષણના તરંગો અબજો વર્ષોથી બ્રહ્માંડની સૌથી હિંસક ઘટનાઓના પડઘા લઈને આવે છે, જે આપણને બ્રહ્માંડને સાંભળવાની તક આપે છે.
બ્રહ્માંડને સાંભળવાની?
હા. અત્યાર સુધી આપણે બ્રહ્માંડને ટેલિસ્કોપથી જોતા હતા, હવે લાઇગો જેવા પ્રયોગોથી આપણે બ્લેક હોલના ટકરાવ જેવી ઘટનાઓને સાંભળી શકીએ છીએ.
આ તો ખગોળશાસ્ત્રમાં એક નવી ઇન્દ્રિય ઉમેરવા જેવું થયું.
બિલકુલ.
આ બધું ખૂબ જ રોમાંચક છે, પણ શું આ બધા મોટા સિદ્ધાંતોની આપણા રોજિંદા જીવન પર કોઈ અસર છે?
હા, અને ખૂબ જ સીધી અસર છે. તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે GPS.
આપણા ફોનમાં જે મેપ્સ છે એ?
હા, એ ઉપગ્રહો પર આધાર રાખે છે. આઇન્સ્ટાઇનના સિદ્ધાંત મુજબ એ ઝડપથી ગતિ કરતા ઉપગ્રહો પર સમય પૃથ્વી કરતા થોડો ઝડપથી ચાલે છે.
ઓકે.
આ તફાવત ખૂબ નાનો છે, પણ જો GPS સિસ્ટમમાં આ તફાવત માટે સતત સુધારા ન કરવામાં આવે તો
શું થાય?
તો આપણા ફોનનું મેપ દરરોજ લગભગ 10 કિલોમીટર ખોટું બતાવે.
શું વાત કરો છો, આ તો અકલ્પનીય છે. એટલે હું જ્યારે પણ મેપ્સનો ઉપયોગ કરું છું ત્યારે હું આડકતરી રીતે આઇન્સ્ટાઇનના સિદ્ધાંતનો ઉપયોગ કરી રહી છું.
બરાબર. અને એનો એક દાર્શનિક ઉપયોગ પણ છે.
એ શું?
તે આપણો દૃષ્ટિકોણ બદલે છે. તે આપણને બૌદ્ધિક નમ્રતા શીખવે છે, અને એ પણ શીખવે છે કે વાસ્તવિકતા દેખાય છે તેના કરતાં ઘણી વધુ વિચિત્ર અને સુંદર છે.
આજની ચર્ચાને અંતે મારા માટે સૌથી પ્રભાવશાળી વિચાર GPS વાળો છે. એ એક અમૂર્ત સિદ્ધાંતને આપણા રોજિંદા જીવન સાથે જોડી દે છે.
અને મારા માટે સૌથી મોટી વાત એ છે કે ગુરુત્વાકર્ષણનો આપણો શ્રેષ્ઠ સિદ્ધાંત જ આપણને આપણા સૌથી ઊંડા અજ્ઞાનનો અહેસાસ કરાવે છે.
પેલી 95% વાત.
હા, એ હકીકત કે બ્રહ્માંડનો 95% હિસ્સો એક રહસ્ય છે તે ખૂબ જ નમ્રતા જગાવે છે, પણ સાથે સાથે જબરદસ્ત ઉત્સાહ પણ જગાવે છે,
કારણ કે સૌથી મોટી શોધો હજુ થવાની બાકી છે.
બિલકુલ.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.